સારું, પરમેશ્વરનો આભાર. તમે જોયું કે કેવી રીતે પરમેશ્વર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે. અમે ત્યાં કરીબ 22 સંસ્થાઓ છે, અને 1997ની અંદર જે સતાવણી થઈ, મનીષભાઈ જાણે છે, ત્યાં રહી આવ્યા છે. સતાવણી થઈ તેનાથી એક ફાયદો થયો કે બધી સંસ્થાઓ એક થઈ ગયા. બધા લોકોના વચ્ચે એકતા હોવાથી હમણાં જે બી મિટિંગ થાય છે બધા એક થઈને કરે છે, એટલા માટે તેનું વિશેષ અસર લોકો પર થાય છે અને તે જોવાનું મળે છે. એટલા માટે હું પ્રભુનો આભાર માનું છું અને ધન્યવાદ કરું છું. આજે તમે જોયું દિનકર સાહેબની મિટિંગ કરી, 3 મહિનાની અંદર કરીબ 1,10,00,000 રૂપિયા ત્યાંથી ઊભું થયું તે વિસ્તારમાંથી, અને મિટિંગ જે છે આખું ગુજરાતને હલાવી દીધું છે. અને અહીં સુધી કે સામેથી પાર્ટીઓ ટિકિટ આપવા તૈયાર થઈ ગયા છે ઇલેક્શન લડવા માટે. તો આટલું મોટું એક અસર પબ્લિક પર કરવું એ ખરેખર પરમેશ્વરનું કાર્ય છે. અને પ્રાર્થના છે કે આવનાર દિવસોમાં આજ કામ દક્ષિણ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી જાય. અને જો તમારી બધાની પ્રાર્થના હોય તો ચોક્કસ પ્રભુ એવું કરશે એવું અમારો વિશ્વાસ છે. કેમકે જે પ્રભુ દક્ષિણ ગુજરાતમાં કામ કરી શકે છે તે દરેક વિસ્તારની અંદર પણ સેવા આપી શકીએ છે. હાલેલુયા. એટલા માટે મારી વિનંતી છે કે તમે નિરંતર લગાતાર પ્રાર્થના કરતા રહેજો. અને અમારી જે સંસ્થા છે તેનું નામ છે ફેથ ફેલોશિપ ચર્ચ. અને ગયા 6 મહિનાની અંદર કરીબ આ બધા મિટિંગોનું રિઝલ્ટથી અમે 3,000 લોકોને બપ્તિસ્મા આપી શક્યા, અને નવા 11 મંડળીઓ સ્થાપિત થઈ. અને એ જ પ્રમાણે દરેક સંસ્થાઓ, અમે એમ નથી કહેતા કે અમે જ કામ કરીએ છીએ, ત્યાં દરેક સંસ્થાઓ એ પ્રમાણે સેવા આપી રહ્યા છે. અને આ જ કામ મહારાષ્ટ્રની અંદર અને મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં પણ અત્યારે પરમેશ્વર ફેલાવી રહ્યો છે. અત્યારે જે છે એક ચોક્કસ સાક્ષીઓ હું આપવા માંગુ છું. એક ટ્રુ સ્ટોરી છે, સત્ય ઘટના છે, જે તમારું ફિલાડેલ્ફિયાનું છે. આગલા દિવસમાં જે છે કોઈએ મને મોકલ્યો, પછી મેં વિકિપીડિયાની અંદર જ્યારે વાંચ્યું તે એક હકીકત છે. એક નાની છોકરી, એનું નામ હતું મે હેટી, અને એ જે છે સન્ડે સ્કૂલમાં જવાની ઈચ્છા રાખતી હતી, પણ એના મા બાપ ખ્રિસ્તીઓ નહીં હતા, એટલે તો પણ એ ગઈ. અને જ્યારે જે ચર્ચમાં તે ગઈ, તે ચર્ચની અંદર સન્ડે સ્કૂલ માટે આટલી જગ્યા હતી નહીં, એટલે પેલા ટીચરે કીધું કે ભાઈ આ જગ્યા નથી, એટલે તમે નહીં આવી શકો. તો આ નાની છોકરી જે છે 6 વર્ષની હતી, એ બહાર જઈને બેસીને રડવા લાગી. એટલે ત્યાંનો જે પાસ્ટર છે તે બહાર નીકળીને આવ્યો અને આ છોકરીને રડતી જોઈને તેને પૂછ્યું કેમ રડે છે. તો તમને કીધું કે મારે સન્ડે સ્કૂલમાં બેસવું હતું પણ આ જે ટીચરે ના પાડી. તો પેલા પાસ્ટરે એમને જે છે ખોળામાં લીધું અને એ સન્ડે સ્કૂલ રૂમમાં લાવ્યા, અને ત્યાં એક જગ્યા બનાવીને એમને ત્યાં બેસાડી. અને પછી એ ઘરે પાછી જઈને પોતાના મા બાપને એમ કીધું કે મને જેટલા પૈસા મળે એ પૈસા હું બચાવીશ અને હું પાછા તે પાસ્ટરને આપીશ, કે જેથી એક મોટું હોલ બાંધી શકીએ જેમાં વધારે છોકરાઓ સમાય. એ ઈચ્છા રાખીને જે છે એ જતી રહી, પણ 2 વર્ષની દરમિયાન એ છોકરી મરણ પામી. ત્યારે એના મા બાપે જે છે એમની પાસેથી 57 સેન્ટ પૈસા હતા, તો એ લાવીને તેને પાસ્ટરને આપીને કીધું કે ભાઈ અમારી છોકરી એ પ્રમાણે કહેતી હતી, એટલે અમને લાગે છે કે તમને આપવા માટે જ એમને આ ભેગી કરી હોય. તો એ પાસ્ટરે 57 સેન્ટ લીધું અને બીજા રવિવારે ચર્ચમાં ગયા અને તેમને જે છે લોકોને ચેલેન્જ કર્યા. એમને કીધું કે આ નાની છોકરીએ 57 સેન્ટ પૈસા ભેગી કરી, એટલા માટે તમે બધા જ પૈસા આપો કે પ્રભુની સેવા થાય. અને લોકોએ જે છે પૈસા ભેગા કર્યા અને આપ્યા. પછી આ બાબત છાપાઓમાં છાપ્યા, એટલે એક જે છે રિયલ એસ્ટેટ કરનાર માણસે આવીને એમ કીધું કે આ છોકરીના 57 સેન્ટ મને આપો, હું તમને જમીન આપું છું, આ ડાઉન પેમેન્ટ તરીકે હું પૈસા તમારો પૈસા રાખીશ. અને તેને જમીન આપી અને તેના ઉપર જે છે પછી આગળ જતા 3,500 લોકો બેસી શકે એટલું એક મોટું ચર્ચ બાંધવામાં આવ્યું, જે આજે પણ ફિલાડેલ્ફિયામાં છે, જેનું નામ છે ગ્રેસ બેપ્ટિસ્ટ ચર્ચ. અને તે જ ગ્રાઉન્ડ પર ટેમ્પલ યુનિવર્સિટીની સ્થાપના થઈ, જેની અંદર આજે હજારો છોકરાઓ ભણે છે. અને બધાની શરૂઆત આ નાની છોકરીના 57 સેન્ટથી થઈ. અને આજે પાસ્ટરનું નામ છે, તેનું નામ હતું રસલ કોનવેલ. તમે વિકિપીડિયામાં જાઓ, રસલ કોનવેલનું નામ આપો, આ આખી ઘટના ત્યાં લખેલું છે. આજે કરીબ 100 વર્ષ આ ઘટનાને થયો, પણ આપણે સમજી શકીએ છીએ કે એક નાની છોકરીના 57 સેન્ટે એ કેટલી મોટી સંસ્થાને ઊભી કરી છે. તો આપણે પણ જે કામ કરીએ છીએ, એક ટીપો આંસુ પાડીએ કે 1 રૂપિયા પ્રભુની સેવામાં આપીએ કે ટાઈમ આપીએ કે મુલાકાત કરીએ. અત્યારે જે ભાઈએ કીધું કે નાના પેકેટ બનાવીને નાના છોકરાઓને આપવાના છે, તો આ બધી સેવાઓ નાની દેખાય, પણ એના દ્વારા જે છે એ બહુ મોટું પરિણામ ભવિષ્યની અંદર આપણને જોવા મળશે. હાલેલુયા. કદાચિત આપણને એનું રિઝલ્ટ યહાં નહીં મળે, પણ સ્વર્ગમાં જઈશું ત્યારે તેઓ સાક્ષી આપશે કે ભાઈ આ તમારા કાર્ય દ્વારા આ કાર્ય થયેલું. હાલેલુયા. એટલા માટે આપણે કોઈ દિવસ મિશનના કાર્યક્રમ માટે, પ્રભુની સુવાર્તાઓ પ્રકટ કરવાના કામ માટે પાછળ હટવું જોઈએ નહીં. ચોક્કસ એના માટે આગળ વધીએ. મને ખ્યાલ છે એક છોકરો અમારે ત્યાં, એમના પેટમાં ગાંઠ હતું બહુ મોટું. એમના પપ્પા જે છે એને આમ તજી દીધા, છોડીને જતા રહ્યા. પછી આવે જ નહીં, જોવા માટે બી નહીં આવે કે એને છોકરો જીવતો છે કે મરેલો છે. અમે તેમને અમારે ઘરે રાખ્યા, મોટા કર્યા અને રોજ પ્રાર્થના કરી એના માટે કે તે પેલી ગાંઠ જતી રહે. અને પરમેશ્વરે એવું ચમત્કાર કર્યો કે ક્યારે એની ગાંઠ જતી રહે અમને બી ખબર નહીં, અમને બી ખબર નહીં. એ પૂર્ણ સાજા થયા પછી અમે એમને વચન શીખાડ્યા, થોડા દિવસ ટ્રેનિંગ આપ્યું. એ મધ્યપ્રદેશની અંદર બડવાણી નામનું એક ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર છે, ત્યાં જઈને એમને સેવાની શરૂઆત કરી. અને પહેલાં એક એવા કુટુંબ માટે પ્રાર્થના કર્યો જે 22 વર્ષથી બાળકો નહીં થતા હતા. એમના પ્રાર્થના દ્વારા બીજા વર્ષે એ લોકોના ઘરમાં બાળક આવ્યું અને તેના જ લીધે એમની સેવા એટલું ફેલાવ્યું કે એમને જે છે ત્યાં અત્યારે 400 થી 500 માણસ ભેગા થવા લાગ્યા, પ્રભુમાં આવ્યા. 12 વખતે એમને જે છે જેલમાં પૂરવામાં આવ્યું કન્વર્શનનું બિલ, કેમ કે મધ્યપ્રદેશમાં એન્ટી કન્વર્શનનું બિલ છે, હિન્દુઓને ખ્રિસ્તી બનાવે છે એમ કરીને એને જેલમાં પૂરવામાં આવ્યા. પણ જેલમાંથી બહાર નીકળ્યા, પાછા સેવા કરી. અને પ્રભુએ એવું ચમત્કાર કરી કે જે મજિસ્ટ્રેટ લેડી હતી જેને એને જેલમાં 12 વખતે મોકલ્યા, એની છોકરી રશિયાની અંદર મેડિસિન કરવા આવી ત્યારે ખ્રિસ્તી છોકરાઓની સાથે એની સંગતિ થઈ અને તેને પાછી આવીને આ જ પાસ્ટરના હાથે બપ્તિસ્મા લીધો. એટલે એની મા જે છે શું કહે, એ છોકરી પર એટલું ગરમ થઈ ગઈ કે મેં એમને જે છે અંદર મૂકીએ, તું જે છે એને એના દ્વારા જે છે ખ્રિસ્તી બની ગઈ. પણ જ્યારે પ્રભુ કામ કરે છે તો આ રીતે કામ કરે છે, અને ઘરમાં કામ કરી. અત્યારે ગયા ડિસેમ્બરની અંદર જે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન છે, મુખ્યમંત્રી, એમને એમને આમંત્રિત કર્યા અને આ છોકરાએ તેના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી. એ પાસ્ટરનું નામ છે હટેશસિંહ, એક સાધારણ છોકરો. તમે વિચાર કરો, એક સાધારણ છોકરો જેના બાપે તેને તજી દીધા, આપણે થોડી તસ્દી લઈને થોડી મહેનત કરીને એમને તૈયાર કરવાથી આજે પ્રભુ એમને કઈ જગ્યાથી કામ પહોંચાડી દીધું. હાલેલુયા. એટલા માટે બાઇબલ મેમ લખ્યું છે, નાનામાં નાનું કામ હોય તો પણ તેને તુચ્છ ગણવું નહીં. પરમેશ્વર એકને હજાર કરે છે. અમે મધ્યપ્રદેશમાં કામ કરવા માંગતા હતા ત્યારે પ્રાર્થના કરવા લાગ્યા, કેમ કે તે વિસ્તાર બહુ જ ખતરનાક વિસ્તાર હતું અને ત્યાં ગામડાઓમાં પ્રવેશ નહીં કરી શકાય. તો આથી 7 વર્ષ પહેલાંની વાત છે. પ્રાર્થના કરતાં પ્રભુએ એમ કીધું કે એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરો. તો સેંધવાની અંદર અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરી. પછી ગામડાઓમાં જઈને જે સરપંચોના છોકરાઓ હતા, અમે તેઓને પ્રેરણા આપીને તે છોકરાઓને સ્કૂલમાં લાવ્યા અને ત્યાં રાખીને તેઓને અમે ટીચિંગ આપવા લાગ્યા. થોડા પૈસા જમવા માટેનું પૈસા એ લોકો પાસે લેતા હતા. પણ એનાથી શું ફાયદો થયો, 1 વર્ષ પછી જ્યારે છોકરાઓ પાછા ઘરે ગયા ત્યારે બધા ગામની અંદર જઈને સુવાર્તા પ્રકટ કરવાનું માર્ગ ખુલી ગયું કેમ કે પેલા સરપંચના છોકરા આપણા ત્યાં ભણતા હોય તો સરપંચ હું કામ વિરોધ કરે? એ પ્રભુ કની પાસે કામ કરવા માટેનો સ્ટ્રેટેજી છે, યોજના છે. આપણે પ્રાર્થના કરીશું તો પ્રભુ એ યોજના આપણને બતાવશે, એ પ્રકટ કરશે. આપણે એમ કહીએ નહીં આ તો ખતરનાક છે, ત્યાં નહીં જવાય, ત્યાં કામ નહીં થાય, એમ કરીને આપણે નેગેટિવ વાત કરીને બેસી રહીશું તો કોઈ દિવસ કામ નહીં થાય. પણ આપણે પ્રાર્થના કરીને કોઈના કોઈ વ્યક્તિ જ્યારે કામ કરવા માટે એક કદમ આગળ મૂકીશું, જેમ આપણને ખબર છે કે પત્રસ પ્રભુ ઈસુને કીધું, પ્રભુ તું પ્રભુ હોય તો મને પાણી પર ચાલવાની આજ્ઞા આપ. તો પ્રભુએ કીધું આવો. તો એને કશું જોયા વગર પાણી પર કૂદી પડ્યો ત્યારે અમુક પગલાં તે ચાલ્યા, તે ડૂબ્યા નહીં. જ્યાં સુધી આપણે રિસ્ક લેવા તૈયાર નહીં થઈએ, બોલ્ડ થવા તૈયાર નહીં થઈએ, એ કદમ આગળ મૂકવા તૈયાર નહીં થઈએ, ત્યાં સુધી પરમેશ્વર કાર્ય કરશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે છે, આપણે જે વચન આજે વાંચીએ તે વચન તરફ થોડું જવા માંગુ છું, વધારે ટાઈમ નહીં લઈશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉદ્દેશથી આ પૃથ્વી પર આવ્યો, આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મોડલ છે, એ નમૂનો છે. આપણને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મંદિરમાં ગયા પછી એશિયાનું પુસ્તક હાથમાં લીધું અને લૂક 4:18-19 કલમમાં લખ્યું છે, જે પહેલાં સ્ટેટમેન્ટ પ્રભુએ ત્યાં વાંચ્યું. પ્રભુ કીધું પ્રભુનો આત્મા મારા પર છે, એટલા માટે મને તેને અભિષેક કર્યો છે. શું કરવા માટે? દરિદ્રીઓની આગળ સુવાર્તા પ્રકટ કરવા માટે. એનો પહેલો સ્ટેટમેન્ટ, પછી આખી મિનિસ્ટ્રી પછીની વાત. તો પહેલો એમને એ એટલા માટે આવ્યો કે તે સુવાર્તા પ્રકટ કરે. એના માટે જ એમ પરમેશ્વરનો આત્મા એમના પર આવ્યો અને એના માટે જ એમનો અભિષેક કરવામાં આવ્યો. પછી જ્યારે પ્રભુએ શિષ્યોને બોલાવ્યા, જે ઘટના આપણે વાંચ્યું માર્ક તેનું 3 અધ્યાયની અંદર, તેની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને આમંત્રિત કર્યા, બોલાવ્યા અને પોતાની પાસે શા માટે બોલાવ્યા, એ બહુ મહત્વની બાબત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને શા માટે બોલાવ્યા. ત્યાં લખ્યું છે, પછી ઈસુ પર્વત પર ગયા અને પોતાની પાસે પોતાની પસંદગીના માણસોને બોલાવ્યા અને તેઓ તેમની પાસે આવ્યા. પછી લખ્યું છે, પ્રભુએ તેઓની નિમણૂક કરી. ઇંગ્લિશ ટ્રાન્સલેશન અંદર વધારે સારું છે, ઈ અપોઇન્ટેડ એન્ડ અનોઇન્ટેડ. તેઓને નિમણૂક કરીને તેઓને તે કામ માટેનો અભિષેક આપ્યો. પરમેશ્વરે આપણને બધાને પસંદ કર્યા, સમય સમય પર નામ લઈને આપણને બોલાવ્યા, આપણને નિમણૂક કર્યા છે અને એ નિમણૂક જે કામ માટે કર્યા છે તેને પૂરું કરવા માટેનો અભિષેક પણ દેવે આપ્યો છે. પણ એ કામ કરવાનો ઉદ્દેશ શું, શા માટે? ઘણીવાર તે બાબત આપણે સમજતા નથી. આપણે ઘણીવાર એક જ બાબત સમજીએ કે કદાચિત એનો, જ્યારે અમેરિકામાં આપણે ફરીએ છીએ ત્યારે મોટા ભાગના લોકોની મુખમાંથી એક શબ્દ કાયમ સાંભળવાનું મળે અને એ છે મેકિંગ મની. ઓકે, ઘણીવાર આપણે સમજીએ છીએ કે ફક્ત પૈસા માટે જ આપણે ટુ મેક મની ઓન્લી વી આઈ નો, એ ઉદ્દેશ્ય નથી. આ તો પૃથ્વી પરનું પરમેશ્વર જીવવા માટેનું જે કામ છે, કાર્ય છે, એના માટેનો રસ્તો ખોલીને આપણને કોઈ પ્રોફેશન આપીને પ્રભુ આપણને મજબૂત કર્યા છે. પણ દેવે જે કામ માટે આપણને બોલાવ્યા અને નિમણૂક કર્યા અને અભિષેક કર્યા, ત્યાં 3 બાબતો લખ્યું છે. મારી સાથે રહેવા, મારું અનુવાદ જરા જુદું છે, કોઈ બીજા ગુજરાતીમાં વાંચી શકો? 14 કલમ. તેઓ તેની સાથે રહે. પહેલો ઉદ્દેશ્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને નિમણૂક અને અભિષેક કર્યા કે આપણે પ્રભુની સાથે રહીએ. સાથે રહેવાનો અર્થ છે પર્સનલ રિલેશનશિપ વિથ જીસસ, એમની સાથેનો વ્યક્તિગત સંબંધ. અને એ સંબંધને કાયમ રાખવા માટે આપણે ચર્ચમાં આવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વચનો વાંચીએ છીએ, શીખીએ છીએ, આપણે ભક્તિ કરીએ છીએ, એ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનો વ્યક્તિગત સંબંધ વધારી શકીએ તેના માટે આ બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ. અને એ કદાચિત કરવામાં આપણે બહુ જ તત્પર પણ છે. અને બીજું ઉદ્દેશ્ય, પહેલા ઉદ્દેશ્ય કદાચ તમને પૂરા કરતા હોય, બીજું શું છે? આગળ વાંચો. હા, અને મારાનો આ બાઇબલમાં લખ્યું છે, હું તમને પ્રચાર કરવા મોકલીશ. સેકન્ડ ઉદ્દેશ્ય, સેકન્ડ પર્પઝ ઓફ યોર લાઈફ, પ્રભુ આપણને પ્રચાર કરવા મોકલવા માંગે છે. એટલે પ્રભુની સાથે રહીને પ્રભુ આપણને પ્રચાર કરવા માટેનું ટ્રેનિંગ આપવા માંગે છે. હાલેલુયા. અત્યાર સુધી આપણે પ્રભુની સાથે રહીને શું શીખ્યા? પ્રભુની સાથે રહીનું શું આપણે બીજું ઉદ્દેશ જે દેવનું છે તે પૂરું કરવા તૈયાર થયા છે કે નહીં? પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને એમ કીધું, જ્યારે પત્રસને બોલાવીએ ત્યારે એમ કીધું કે અત્યાર સુધી તમે મચ્છી પકડ્યા, પણ અત્યારથી તમે મચ્છી પકડનાર નહીં પણ માણસ પકડનાર હું તમને બનાવીશ. આઈ વિલ મેક યુ. તો પ્રભુ આપણને માણસ પકડનાર બનાવી રહ્યો છે, પણ આપણે જે બનવા નહીં માંગતા હોય અને ફક્ત બેસી રહેવા માંગતા હોય તો એ ઉદ્દેશ્ય પૂરું નહીં થાય. એ પૂરું કરવા માટે આપણે કદમ આગળ વધારવું જોઈએ. અને ત્રીજી બાબત, દુષ્ટ આત્માઓને હાંકી કાઢવાનો અધિકાર પણ હું તમને આપીશ. હા, તે વાંચો. અધિકાર પામીને ભૂતો કાઢે. એ અધિકાર પામીને ભૂતો કાઢે એટલે શું? દરેક દુષ્ટ શક્તિ, દરેક દુષ્ટતાની જે કાર્યો થાય છે તેની પાછળ દુષ્ટ શક્તિ છે, જેને કાઢવાનો અધિકાર ફક્ત પ્રભુએ મંડળીને આપ્યો છે. નોબડી ઓન ધીસ અર્થ હેવ ધેટ અથોરિટી, ઓનલી ધ ચર્ચ હેઝ ધેટ. આજે તમે આમ આપણે બેઠા છે, દેવની ભક્તિ કર્યા છે, આપણી પાસે એ અધિકાર છે કે એવા દુષ્ટ શક્તિઓને આપણે હાંકી કાઢીએ, જે વોયલન્સની પાછળ, જે કાંઈ ગલત કામોની પાછળ, ઇવિલની પાછળ બધા જે દુષ્ટ આત્મા કામ કરે છે તેને હાંકી કાઢવાની તાકાત આપણી પાસે છે. તો આ સમય દરમિયાન આપણે ચૂપ બેસીએ નહીં, પણ આપણે ઉઠીએ. હમણાં જે છે, જોયભાઈ કાલે વાત કરતા કીધું કે કોઈ પાસ્ટરની આવેલો અને એમને ટૂર કાઢ્યું છે અને દરેક શહેરમાં જઈને એ લોકોને પ્રોત્સાહિત કરે છે, ઉત્સાહિત કરે છે. તો બહુ સારી બાબત છે. એક પહેલા માણસ એટલું બોલ્ડ થયો કે તે ઉઠીને જાય અને લોકોને ઉકસાવે. આ સમય આવ્યો છે કે આપણે બોલ્ડ થઈએ અને આપણે ઉઠીએ. અને જ્યાં સુધી એ કામ એક વ્યક્તિ શરૂ કરશે નહીં, કોઈના કોઈ બોલ્ડ થશે નહીં, કામ થશે નહીં. અને એના માટે પરમેશ્વર આપની રાહ જોઈ રહ્યા છે. પરમેશ્વરની નજર આપના ઉપર છે. આપણે જો પ્રભુને પ્રાર્થના કરતા હોય કે પ્રભુ તમે કાર્ય કરો, કાર્ય કરો, બરાબર, પ્રભુ તમે કામ કરો, પ્રભુ કે મેં પણ મેં હું કેવી રીતે કામ કરો? કામ તો મારે તારા દ્વારા કરવાનું છે, અને તું કામ કર, કામ કરે તો હું કરીશ કેવી રીતે? યુ બી રેડી ફોર ધેટ. જે મેસેજ કીધું, પ્રભુ મને મોકલો. આપણે પ્રભુ કામ કરો કરવા કરતા એમ કહો, પ્રભુ હું તૈયાર છું, હું જઈશ, આઈ વિલ બી બોલ્ડ. ત્યારે તમે જોશો કે પ્રભુ કાર્ય કરશે. હું બળાશ માટે નથી કહેતો, પણ અમે ઘણી જગ્યાઓ પગ મૂકવા માટે બહુ બોલ્ડ થયા, માર બી ખાધો, વિરોધ બી થયો, પણ 2-3 વર્ષમાં સક્સેસ થયા. મંડળીઓ સ્થપાયું, ધીરે ધીરે બધું ઠંડુ પડ્યું. આજે જે વિસ્તારમાં 10 માણસની ભેગા થતા હતા, આજે ત્યાં 1,000-2,000 લોકો નોર્મલી ભેગા થાય છે. કેમ કે તે દિવસે અમે તે જવા માટે તૈયાર થયા, એટલે આ કામ આજે જોવા મળ્યું છે. અને પછી આપણે જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને બોલાવ્યા, પછી શિષ્યોને મોકલ્યા, પછી 70ને મોકલ્યા, ત્યારે પણ પ્રભુએ જે છે તેઓના માટે આ જ ઉદ્દેશ્ય રાખ્યું. અને તેઓ ગયા અને તેઓ પ્રચાર કરી. પ્રભુએ કીધું, જા જા, હું પહેલા જવા માંગુ છું, ત્યાં તમે પહેલા જાઓ. લુકા 10:1 પહેલા વચન આપણે વાંચીએ, એની અંદર એમાં લખ્યું, જ્યાં જ્યાં પ્રભુ જવા માંગતો હતો એમને બે બે કરીને લોકોને મોકલ્યા, શિષ્યોને મોકલ્યા. પહેલા 70 તૈયાર કર્યા, તેઓને અધિકાર આપ્યું, પછી તેઓને આગળ મોકલ્યા જ્યાં જ્યાં પ્રભુ જવાના હતા. તો પ્રભુની ઈચ્છા છે કે જ્યાં જ્યાં પ્રભુ જવા માંગે છે તેના પહેલા આપણે જઈએ. આપણે એકવાર કદમ રાખીશું, પછી પ્રભુ જવાબદારી લઈ લેશે. ત્રીજું, લુકા 8 તેનું બીજી અને ત્રીજી કલમ આપણે વાંચીએ ત્યારે અમુક ત્યાં બહેનો છે, તે બહેનોનું નામ લઈને લખેલું છે, અને એ બહેનોમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા, એ બહેનો સાજી થઈ, અને એ બહેનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ પાછળ ચાલતી હતી. અને તે લખ્યું છે કે બહેનો પોતાના પૂંજીમાંથી પ્રભુ ઈસુને મદદ કરતી હતી. બાઇબલમાં જેટલા લોકોને પ્રભુએ બચાવ્યા છે દરેકની પાછળ પ્રભુનું એક ઉદ્દેશ્ય હતું. પ્રભુ એમ જ નથી બચાવ્યા કોઈને, એક પર્પસ છે. અને આ બહેનોને બચાવવા માટેનો પ્રભુનું પર્પસ આ હતું, કેમ કે પ્રભુને ખબર હતું કે આ લોકોને બચાવવાથી તેઓની પાસે પૂંજી છે જે પ્રભુની સેવકાઈમાં કામમાં કામ લાગશે. અને એ બહેનોએ પ્રભુને પોતાના પૂંજીમાંથી તેઓની મદદ કરી. પછી યોહાના તેનું 4 અધ્યાય, જેના અંદર સમરિયા બહેન વિશે લખ્યું છે, ત્યાં લખ્યું છે, પ્રભુને સમરિયાથી થઈને જવું પડ્યો. અને પ્રભુ જ્યારે ત્યાં બેઠો, પ્રભુ થાકેલો હતો, ભૂખ્યા હતા, અને બિલકુલ પ્રભુને કામ કરવા જેવી ઈચ્છા હતી ને, પ્રભુએ શિષ્યોને ખાવાનું લેવા મોકલ્યા અને પહેલી બહેન પાસે પાણી માંગ્યું. અને ત્યાંની સ્થિતિ પ્રમાણે જે છે, કોઈ બહેનો સાથે તે દિવસમાં વાત નહીં કરે, અને એક તો યહૂદી લોકો સમરિયાના લોકો સાથે કોઈ સંબંધ નહીં રાખે, એવા સ્થિતિમાં બધું રિસ્ક લઈને પ્રભુએ તેમની જોડે વાત કરી, તેને બચાવ્યા. એની પાછળ પ્રભુનું ઉદ્દેશ્ય શું હતું? પછી લખ્યું છે, આ સ્ત્રી શહેરમાં ગઈ અને તેને શહેરમાં જાહેરાત કરી અને આખું શહેરને પોતાની સાથે પ્રભુની પાસે લાવ્યા. પ્રભુને આ બહેનને બચાવવા માટેનું ઉદ્દેશ્ય આ હતું. પ્રભુને ખબર હતું કે જો આ બચી જાય તો આ જશે શહેરમાં અને આખું શહેર મારી પાસે લાવશે. અને પછી વચનમાં એમ લખ્યું છે, તે શહેરના લોકોએ પ્રભુ ઈસુને પોતાના શહેરમાં લઈ ગયા અને પ્રભુ ત્યાં 2 રહ્યો. અને કોઈ ચાન્સ હતું નહીં કે પ્રભુ ઈસુ ત્યાં જઈને 2 રહે, કેમ કે તે સમરિયા છે અને યહૂદીઓનું સમરિયા સાથે કોઈ સંબંધ મળે. પણ આ બહેન બચ્યું, તેને જાહેરાત કરી, અને એના જાહેરાતના લીધે આ બહેન જે છે એ ગેટ બની કે પ્રભુ ઈસુ એ ગામમાં એ શહેરમાં પ્રવેશ કરે. તમારા ગામમાં, તમારા શહેરમાં, તમારા ઘરમાં પ્રવેશ કરવા માટેનો દ્વાર તમે છો, જેને પ્રભુએ પસંદ કર્યા છે, બોલાવ્યા છે, નિમણૂક કર્યા છે કે આ ઉદ્દેશ્ય પૂરું થાય. હાલેલુયા. અને એ જવાબદારી આપણે લેવાની જરૂર છે. પછી માર્કુસ તેનું 5 અને 6 2 વાંચીએ, ત્યાં એક દુષ્ટાત્માથી વળગેલો માણસ છે. હું બધા વચનો વાંચવા નથી માંગતો, કહેતો જાઉં છું. અને એના માટે લખેલું છે કે તે જંજીરોમાં એને બાંધી મૂકે છે અને તે કબરમાં રહે છે અને પોતાના શરીરને કાઢે છે અને જંજીર પણ તે તોડી નાખે છે, સાંકળ પણ તોડી નાખે છે. એક દિવસ પ્રભુ ઈસુ ત્યાં આવ્યો, પ્રભુ ઈસુએ જે છે તેમને બચાવ્યા, છુટકારા આપ્યો. ત્યારે આખા ગામ પ્રભુના વિરોધી થઈ ગયા, કેમ કે દુષ્ટાત્મા બધા નીકળીને ડુક્કરમાં ગયા, ડુક્કર બધા સમુદ્રમાં ડૂબીને મરી ગયા, નુકસાન થઈ ગયું. પ્રભુ ઈસુનો વિરોધ કર્યો, પ્રભુને કીધું કે તમે અહીંથી નીકળી જાઓ. અને આ દુષ્ટાત્માથી વળગેલો માણસ જે સાજા થયા, તે પણ પ્રભુ સાથે જવા માંગતા હતા. પ્રભુએ કીધું, નહીં, તું પાછા તારા ગામમાં જા અને પ્રભુએ જે સારું કામ કર્યું છે તેના વિશે સાક્ષી આપ. અને પ્રભુ જતો રહ્યો. વચનમાં લખ્યું છે આ માણસ ત્યાંથી ગયો અને એને 10 શહેરમાં પ્રચાર કર્યો. દિકાપોલીસ એટલે 10 શહેર. પ્રભુ ઈસુ વિશેનો સંદેશ આપ્યો, પોતાની સાક્ષી આપી. અને છઠ્ઠા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ પાછા થે જગ્યાએ પાછા જ્યારે આવ્યો, બધા લોકો પ્રભુને જોઈને પ્રભુને ઓળખી ગયા. અને અત્યારે તેઓ વિરોધ નહીં કર્યો, અત્યારે તેઓ આખા ગામના લોકોને જે બીમાર હતા અને લાચાર હતા બધાને લઈને પ્રભુની પાસે આવ્યા. આ પરિવર્તન કેમ, કેમ આ પરિવર્તન આવ્યું? એક વાર વિરોધ કરીને ભગાડી દીધા, પણ બીજી વાર સ્વીકાર કર્યો એક જ માણસના સાક્ષીના લીધે. અને 10 શહેરમાં જાગૃતિ આવી હતી એક જ માણસના સાક્ષીના લીધે. તમારા એક જ વ્યક્તિના સાક્ષીના લીધે કદાચ 10 શહેરમાં, 10 ગામમાં, 10 ઘરમાં જાગૃતિ આવી જશે. આ પ્રભુનું ઉદ્દેશ્ય છે. લાઝરસ મરણ પામ્યો અને પ્રભુ ઈશ્વરે તેને ઉઠાડ્યા. પછી 12 અધ્યાય યોહન્ના તેનો 12 અધ્યાય આપણે વાંચીએ. એ 12 અધ્યાયને એમ લખ્યું છે કે પ્રભુ ઈશ્વર માર્થાને મરિયમના ઘરે ગયા ત્યારે લાઝરસ બી તેઓની સાથે જમવા બેઠા. ત્યાર સુધી લાઝરસ, તમે જો જ્યારે પ્રભુ આવે છે ત્યારે લાઝરસ મળે નહીં, કારણ કે તરે ખબર નહીં. પણ આ ચમત્કાર પછી લાઝરસ પણ ઘરે જ છે. અને પછી વચનમાં એમ લખ્યું છે લોકો ત્યાં પ્રભુ ઈસુને મળવા આવ્યા. પછી લખ્યું છે પ્રભુને એકલાને નહીં પણ લાઝરસને હો મળવા આવ્યા. પ્રભુએ લાઝરસને કેમ ઉઠાડ્યા? કે પ્રભુને ખબર કે આ ઉઠશે તો લોકો એનેઓ મળવા આવશે અને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો. પછી વચનમાં એમ લખ્યું છે જ્યારે એ ઘટના ઘટ્યું, જ્યારે લાઝરસને ઉઠાડવામાં આવ્યા, ઘણા યહૂદી યરૂશલેમના ત્યાં હતા. તેઓ તે ઘટના જોયું, તેઓ યરૂશલેમમાં પાછા ગયા અને તે આખા યરૂશલેમમાં સાક્ષી આપતા ફર્યા. એટલા માટે જ્યારે પ્રભુ ઈસુ યરૂશલેમ આવ્યો ત્યારે એ લોકોએ બધા જ નાચીને કૂદીને પ્રભુને સ્વીકાર કરવા માટે મોટું ટોળું ત્યાં ભેગા થયા. કેમ કે આવો સાક્ષી આપ્યું એટલે આ બધા જ વચન આપણને શું સાબિત કરે છે કે આપણે દરેક જણ ગમે તે સ્થિતિમાંથી પ્રભુએ તમને છોડાવ્યા હોય, તમને આશીર્વાદિત કર્યા, તમને બોલાવ્યા, નિમણૂક કર્યા, અભિષેક કર્યા, આ ઉદ્દેશ્ય માટે કે તમારા દ્વારા પ્રભુ એક નવું કાર્ય કરે, તમારા દ્વારા તમારું કુટુંબ બચી જાય. પેલા જેલરે પૂછ્યું પૌલુસને કે અમે તારણ પામવા માટે શું કરીએ, તો પૌલુસે કહ્યું તું વિશ્વાસ કર ને તું અને તારું ઘરાના, હિન્દીમાં લખ્યું છે ઘરાના, ઘરાના એટલે કે તારું આખું કુટુંબ, જેટલા તારી સાથેનું સંબંધ રાખનાર ટોટલ ફેમિલી બચી જશે. હાલેલુયા. ફક્ત તું વિશ્વાસ કર, તમે વિશ્વાસ કરશો તો ચોક્કસ કામ થશે, તમારું કુટુંબ, તમારું ઘરાના, તમારા સંબંધમાં આવનાર લોકો પણ બચી જશે. છેલ્લી એક બાબત કહેવા માંગુ છું, જ્યારે પરમેશ્વરે ઇબ્રાહીમને એમ કીધું તું તારું ઘર, તારા સગાવાલા, તારો દેશ છોડ અને જે દેશ હું બતાવું તે દેશમાં જા, તું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ. અને તમે વિચાર કરો કે આ ઇબ્રાહીમ ગરડા થઈ ગયા છે, એના ઘરમાં કોઈ બાળક નહીં મળે, તો પછી એનાથી મોટી જાતિ કેવી રીતે થવાનું? પણ પરમેશ્વર જ્યારે ઇબ્રાહીમને જુએ છે, ખરેખર ઇબ્રાહીમની નિર્બળતાને નથી જોતો, પણ ઇબ્રાહીમની પાછળ એક બહુ મોટું ટોળું, એક જાતિને જુએ છે. જો ઇબ્રાહીમ આજ્ઞાકારી બનીને, વિશ્વાસ કરીને નીકળવા તૈયાર હોય તો થઈ શકે છે. હાલેલુયા. ત્યારે પરમેશ્વર તમને જુએ છે, એ તમારી નિર્બળતાને નથી જોતો, પણ તમારી પાછળ એક મોટું ટોળું જુએ છે, તમારી પાછળ તમારા કુટુંબને જુએ છે, તમારા ગામને જુએ છે. જો તમે આજ્ઞાકારી થઈને વિશ્વાસુ બનશો તો તમારા દ્વારા થઈ શકે છે. એક નાની છોકરીના 57 સેન્ટ 100 વર્ષ દરમિયાન તમારી આંખોની સામે આટલું મોટું યુનિવર્સિટી અને સમારિટન હોસ્પિટલ અને આટલું મોટું ચર્ચ અને ત્યાં 200 છોકરાઓ બેસી શકે એક સન્ડે સ્કૂલનું હોલ છે, જેમાં આજે પણ આ છોકરીના ફોટો પાસ્ટર અસલ કોન્વર્ટની સાથે મૂકેલું છે. આ તો તમારા શહેરની વાત છે, તમે જેને જોઈ શકો છો. તો આજે જો આપણે વિશ્વાસુ થઈને આજ્ઞાકારી બનીશું તો કદાચિત આવનાર 5 વર્ષમાં 10 વર્ષમાં કે 20 વર્ષમાં શું થઈ શકીએ છીએ તમે જરા વિચારો. ઓન્લી ઇમેજિન વોટ કેન હેપન. તમારા વાળા આપણે સાધારણ લોકો નથી, પ્રભુ એક મોટું ઉદ્દેશ્ય માટે આપણને પસંદ કર્યા છે, તે ઉદ્દેશ્ય પૂરું કરવા માટે આપણે તૈયાર થઈએ. હાલેલુયા. અને અમારી એક જ વિનંતી છે કે તમે અમારા માટે અમારી સેવા માટે પ્રાર્થના કરતા રહેશો, અને ચોક્કસ તમે ઇન્ડિયામાં આવો તો તમે કોલ કરશો, અમારી મુલાકાત કરવા માટે પણ આવો તો શું છે કે લોકો તમને પણ જોઈને બહુ જ આનંદિત થશે. હાલેલુયા. કે દરેક જગ્યાએ પ્રભુના લોકો છે જે અમારા માટે પ્રાર્થના કરે છે. પ્રભુ તમને દરેકને આશીર્વાદિત કરો. ધન્યવાદ.
આપણે મિટિંગ પૂરી કરીશું અને ઊભા થઈને 523મું સ્તોત્ર ગાઈશું. પ્રભુ જે સર્વશક્તિમાન, સૌ તેને દેજો મહિમામાં. જે સર્વશક્તિમાન, સૌ તેને દેજો મહિમા. હાલેલુયા, હાલેલુયા. ચારે દિશેથી દરેક દેશ ત્રાટને સ્તવે હર હંમેશ. હાલેલુયા, તારા સુવચન સાથે. હાલેલુયા, હાલેલુયા. સૌ ગ્રદેશે સુવન શ્રી ખ્રિસ્તાનુ. હાલેલુયા, 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 હાલેલુયા.
યહોવા તમને આશીર્વાદ આપો અને તમારું રક્ષણ કરો. યહોવા પોતાનો મુખનો પ્રકાશ તમારી પર પાડો અને તમારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તમારી તરફ ઉઠાવો ને તમને શાંતિ આપો. આમેન.